राम राजनी नीति, राम राजनी शासन पद्धति ने नो ढंढेरो कहवाय, ए फक्त एकज दोहानी अंदर तुलसीदास जी जणावी दीधुं के राम राजनी राजनीति कई हशे, जेने ढंढेरो कहवाय शासन नो, कि दंड जति न कर, बस दंड एक सन्यासी ना हाथ में हे, बीजा पास नहीं, भेद ज्या संगीत अने नृत्य हे त्या ताल अने स्वरनो ज मात्र भेद हे, अने करवानुं शुं छे, जीतहु मन, विजय प्राप्त करवानो होय, संयम करवानो, तो मात्र एक मन उपर, मन ने कोई जीती शक्यु नथी, मात्र रामराजनी अंदर ज प्रजा ने मन जीतवानो आदेश आप्यो, अने कह्युं छे जे मन ने जीती शके एना माटे कोई जीती सकाई सो वीर, जे मन ने जीती शके एज साचो वीर महावीर, एटले भगवाने मन ने जीतवानो ज मात्र आदेश कर्यो, कोई पण प्रजाए करवानो छे तो आटलू ज। आ राम राज, रामचंद्र के राज, बस राम ना राज नी अंदर आटलू ज करवानो छे, एथी विशेष कई जरूर नथी, आ पोताना शासन नी पद्धति, पोतानी शासन नी नीति जाहिर करी, अहिया थी प्रजाना शासन नी वात मुकी दई ने तुलसीदास जी राम राजनी प्रकृति साथे निकले, बस प्रकृति वन नी अंदर, प्रकृति पण हमेशा आम पुष्प थी भरी भरी खिलेली, वसंत नी वापक फूलही फरही, फूल अने फल सदाय वन थी वन, फूल फल फूल थी सदाय भरेला ने भरेला रहता, कोई वृक्ष खाली न हो,
रहई एक सर्व गज पंचाल,
वन नी अंदर नी आशोभा एनी साथे सिंह अने आथी बन्ने एक साथे ज रहता, एक बीजा ए तो हाथी तो शिकार छे सिंहनो, पण बधाज संपथी निर्वैर बनीने अहिंसक बनीने राम राजेंद्र कहू, कोई नी साथे कोई वैर नथी, तो रामराजमां मनुष्य मात्र नहीं पण वननी अंदर पशुओनी अंदर ना परस्पर ना वैर झेर पण दूर जता रहे छे ज नहीं, पशु पक्षीओ पण वननी अंदर પોતપોતાના પરસ્પરના વેર ભાવ દુશ્મન ભાવ છોડી દઈ અને નિરાંતે રહેતા હતા, કે જેમ શિવ પરિવારની અંદર પણ શું બતાવ્યું છે, રામરાજ બતાવ્યું છે, કે જેને એકબીજાની સાથે નંદીને ને સિંહને બને જ નહીં, પણ બે સૌથી પહેલા માતાજીનો સિંહ અને ભોળાનાથનો નંદી, તો ઉંદર ને સાપ, મોર ને સાપ, આ બધાને ઉભા રહી ના બને, પણ પરિવારની અંદર એટલી સમજ હતી, એટલી એટલો પ્રેમભાવ હતો, કે વેર વેર હોવા છતાંય કોઈ કોઈના પ્રત્યે કોઈ પણ દુશ્મનાવટ નહીં, એમ અહીંયા આગળી પણ કહ્યું, ખગ મૃગ સહજ વૈર વિસરાઈ, પશુ અને પક્ષીઓ પોતપોતાના આપસના સ્વાભાવિક વેર ઝેર, કે બિલાડી ઉંદરને જોયે એટલે સાંભળી, ઉંદર ને જોયું એટલે તરત જ, સાપ ને જોયું એટલે તરત જ ઝાપટ મારે જ, પણ એ પરસ્પરના સાહજિક સ્વભાવને ભૂલી જઈને પરસ્પરના પ્રેમ, એ જે દુશ્મનાવટ હતી એ વેર છોડી દઈને
પરસ્પર
બધા જ પરસ્પર પ્રેમ કરતા, પરસ્પર એકબીજા સાથે સદભાવ, ઘણી વાર જોયે છે ને કે કૂતરા કૂતરાએ વાઘના બચ્ચાને ધવડાવ્યા સાથે રહ્યા, આ પરસ્પરનો દુશ્મનાવટ ભાવે તો અપરિચિત અજાણ છે, અબૂધ છે બચ્ચું એટલા માટે, પણ એ વગેરે રામરાજની અંદર આમ પરસ્પર એકબીજા પશુ પક્ષીઓ પણ એક વાલથી ને પ્રેમથી વાસલેથી રહેતા, અનેક પશુઓ ના વૃંદ ટોળે ટોળા મળીને એને પોતાનું પોતપોતાના અવાજ થી ચહચહાટ થી ગાન કરી રહ્યા હતા. રામરાજ ની અંદર વનમાં પણ નિર્ભય થઈને બધા આનંદ પૂર્વક વિચરી રહ્યા હતા. સુંદર શીતળ અને સુગંધમય મંદ પવન હંમેશા લહેરાયા કરતો. ભમરાઓ પણ પુષ્પના મધને લઈને મધને ચૂસીને એ પણ ઉડ્યા કરતા. અને જે વનની અંદરની વનસ્પતિ વેલો અને વૃક્ષો પણ એના પુષ્પની અંદર મધ આપ્યા કરતા, મધ ધર્યા કરે. અને મધ પણ માગે મધુ ચવાઈ, જેટલું જોઈએ એટલું મધ એ પુષ્પોમાંથી મળી રહેતું. અને ગાયો પણ તમારે જેટલી જેટલા દૂધની આવશ્યકતા હોય એટલું દૂધ આપે, પણ તે વખતે વપરાશ પૂરતી જ માંગ હતી, ડેરીમાં ભરવાની નહોતી. આ વેપારી વૃત્તિ નહોતી કે આટલું દૂધ જોઈએ છે તો ગાય એટલું દૂધ આપે. આજે તો કહેશે 100 લિટર મળવું જોઈએ, કારણ કે ભાવ આવવાનો છે. પણ રામરાજ ની અંદર ગાયો પણ એટલી બધી સમજુ હતી. તાત્પર્ય કે પ્રકૃતિ, પશુ પક્ષી અને માણસ દરેક ઉપર રામરાજ નો એટલો સુંદર સુખદ પ્રભાવ હતો કે સૌને પોતાના સાહજિક સ્વભાવની અંદર જીવવાનું રહેવાનું મન, ભાઈ કોઈની સાથે વેર નહીં, વેર ઝેર ના હોય તો કશું નહીં, માનસિક તણાવ પણ નહીં, ચિંતા નહીં, સાચવવું નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ કોર્ટ નહીં, કોઈ કાયદો નહીં, કોઈ પોલીસ નહીં, કશાની જરૂર ના પડે, જેલની ક્યાંથી જરૂર પડવાની હતી. એટલે બધી આખી પ્રકૃતિ, આખી સૃષ્ટિ પરમાત્મા રામના રાજની અંદર સહજ ભાવથી કોઈ પણ જાતના વિક્ષેપ ખલેલ વગર, તનાવ વગર, કોઈ પણ જાતના ભય વગર નિર્ભય થઈને રહેતી પ્રજા. અને એટલા માટે તો આજે પણ રામરાજને યાદ કરે છે. રામરાજ એટલે આવું સુંદરમાં સુંદર શાસન. પણ રામરાજ શબ્દ છે પેલો સાંપ્રદાયિક થઈ ગયો, એટલે ગાવા વાળા કલ્યાણરાજ લઈને બે, એને રામરાજને કલ્યાણ, કારણ કે રામ બોલીએ પાછા કઈક અભડાઈ જવાય, વટલી જવાય. હા, એટલે કહેવાતા બિન સાંપ્રદાયિક. એટલે રામરાજની અંદર આવી ઉચ્ચ અવસ્થા જેને શ્રેષ્ઠ શાસન કહેવાય એવું રામરાજ, એટલા માટે આપણે એને યાદ કરીએ છીએ. ગાંધીએ પણ કહ્યું હું સ્વતંત્રતા આપીને આ દેશમાં રામરાજ સ્થાપીશ. એ રામરાજ કેવું હશે, કેવી કલ્પના હશે રામરાજની, કે આટલા હજારો યુગો ગયા પછી પણ રામરાજને માટે દરેકના મનની અંદર એક માનસિકતા બેઠેલી છે કે હોવું જોઈએ તો રામરાજ હોવું, કે પ્રજા બધી જ રીતે સંપન્ન, સુખી, શાંત, નિર્ભય, નિરપેક્ષ, નિર્લોભ હોય, એનું નામ છે રામરાજ. સસી એટલે આખી ધરતી, ખેતી, સસી એટલે ખેતી, બસ જમીનો બધી જ ખેતીના પાકથી આમ ભરપૂર લહેરાતી હોય. અત્યારે તમે જુઓ ડાંગર એ આમ સોનેરી રંગની, અને ઉતારો પણ ખૂબ છે આ વર્ષે, તો જાણે આમ સોનું આમ લહેરાતું હોય પીળા રંગનું, એવી સરસ ધરતી પણ સસી સંપન્ન બધી જ રીતે આમ ખેતી, હરીભરી ખેતી, સસી સંપન્ન. એટલે ભગવાનનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો રામનો, અને કૃતયુગ એટલે સતયુગ, સતયુગની અંદર જે પ્રાકૃતિકતા ને જે શાંતિ ને જે સૌમ્યતા ને જે શાંતિ થી માણસ જીવતો હતો, બસ એવું ને એવું એવા જ પ્રકારની આખું જ વાતાવરણ રામરાજ ની અંદર, ત્રેતા ની અંદર પણ સતયુગ ની માફક. ચાર યુગ કી કુન પડી હૈ મેં રાહ કર લીના. બસ ચાર યુગ માંથી ગમે તે યુગ હોય પણ જે ભગવાન ની નજીક મારે, જે ભગવાન નો ઉપાસક હોય એને કલિકાલ શું કરી શકવાનો હતો? મેરા કર લીના, મેં તો મારા પોતાના સ્વસ્વરૂપ નું ખૂબ સારી રીતે એને સ્વીકાર દર્શન કરી સાક્ષાત્કાર કરી લીધો છે, એને મેં મારા સ્વસ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે, તો મારે કોનો ભય છે? ગમે તે યુગ આવો હોય તો આવે ને, કલયુગ હોય તો શું, સતયુગ હોય તો શું, સદગુરુ મોય આ ન મિલે. એ લક્ષ્મણદાસ મારા દિવાણી છે. બસ મને મારા આવા પરમ સદગુરુદેવ પ્રાપ્ત થયા પછી મારે કશાય નહીં, ગમે તે યુગ હોય મારે તો મારા મહારાજ ને પાસે અંદર દરવાજાની અંદર બેસીએ એટલે સતયુગના નું વાતાવરણ સ્પર્શી જાય મનની અંદર, વિચારની અંદર. અંદર બેઠા એટલે હાશ, કોઈ જુદી દુનિયામાં આવીને બેઠા, અંદર વાજા બહાર નીકળીએ એટલે કલિકાલ ફરી પાછો હળાહળ ચારે બાજુ નું આવી જાય. અને અંદર રહીએ ત્યાં સુધી મન ની શાંતિ, વિચારો ની શાંતિ, વ્યવહારો ની પણ અશાંતિ ન રહે. એમ અહીંયા રામરાજ ની અંદર પણ ત્રેતા સતયુગ ની અંદર, ત્રેતા ની અંદર સતયુગ ની ઝાંખી અનુભૂતિ થતી હતી, ત્રેતા યુગ ની અંદર સતયુગ ની અનુભૂતિ થતી એ રામરાજ્ય હતું. પહાડો ની અંદર થી પણ ખાણો, ખીણો, અને ખીણો ની અંદર પણ રત્નો ભરેલા હોય, અંદર ખનીજ ભરેલું હોય, અંદરથી સરસ મજાની ધાતુઓ અને સુવર્ણ અને હીરા માણેક જમીનમાંથી આમ ખીણોમાંથી પ્રાપ્ત થતું, ખાણોમાંથી. જગતના આત્મા એવા પરમાત્મા ભગવાન રામ એ જ આ ધરતીના રાજા છે એમ જાણીને પૃથ્વી પણ, પહાડો પણ, પહાડની ખાણો પણ બસ આ રીતે જે જોયે તામ અંદરથી જ બહાર આવ્યા કરે આપોઆપ સાહજિકતા. નદીઓ પણ સ્વચ્છ અને સુંદર જળ વહેતા હતા, કોઈ એની અંદર પર્યાવરણ નહોતા, ગમે તે અંદર ઠલવાતું નહોતું, શુદ્ધ. અને એટલે સુધી શુદ્ધ ગાંધીની નીતિ હતી કે નદી વહેતી હોય તો મોઢું ધોવું હોય તો એમાંથી એક લોટો પાણી લઈ અને બહાર લઈને મોઢું ધોવે ને કોગળા કરે, કેમ કે નદીનું પાણી બગાડાય નહીં, એટલે નળ ખુલ્લા મુકાય નહીં, નળ ગમે તેમ ઉઘાડા મુકાય નહીં. એટલે સરિતા બર બરહી બહઈ બરબારી, સ્વચ્છ અને નિર્મળ પાણી નદીઓની અંદર વહેતા હતા રામરાજ ની અંદર. અને એ પણ શીતળ હોય, અમલ એટલે એની અંદર સહેજ પણ કકડો નો કચરો ન હોય, શુદ્ધ અને બર એટલે સારામાં સારું જળ, પીવા લાયક, વાપરવા લાયક, સ્વાદિષ્ટ જળ નદીઓ વહેતી હતી. સુખકારી એટલે કોઈ પણ જાતનો રોગ ન થાય પાણી પીવો તો, એની અંદર કોઈ પણ જાતના સુનામી નતું આવતું. સાગર નિજ મર્યાદા રહે, જો સાગર ઉમટે તો હજારો ને ખેંચી જાય અંદર, પણ સાગર નિજ મર્યાદા રહે. રામરાજ ની અંદર સમુદ્ર પણ પોતાની મર્યાદામાં, જો રાજા પોતે મર્યાદામાં રહેતો હોય એની પ્રજાને મર્યાદામાં રહેવું જ પડે, અને તો પ્રકૃતિ પણ મર્યાદામાં રહે જ, એટલે સાગર પણ સમુદ્ર પણ પોતાની મર્યાદામાં રહેતો. અને જેમ પેલા અંદરથી મોજા અને પાણી ઉછરે ને, પાણી ઉપર આવે ને પાછું જાય, એ રીતે સમુદ્ર પણ પોતાની અંદરના જે રત્નો છે એ મોજાના પાણી વડે આમ લાવી લાવીને બહાર કિનારે ઉપર નાખી, સમુદ્ર પોતે જ પોતાની અંદરના રત્નો લાવીને બહાર ઠાલવે અને કિનારે આવીને લોકો લઈ જાય, જેમ આપણે છીપલા શંખલા કોળીઓ વીણી લઈએ એવી રીતે રત્નો સમુદ્ર બહાર નાખતો અને એ લઈ લેતા બધા. બધા જ સરોવરો અને તળાવો કમળ થી ભરેલા, ખીલેલા કમળ થી ભરપૂર રહે. દસે દિશાઓ અતિ પ્રસન્ન, ચારે બાજુથી પ્રસન્નતા પ્રસન્નતા પ્રસન્નતા, આકાશ ને ધરતી ચાર દિશાઓ ચાર ખૂણાઓ, દસે દસ દિશામાંથી પ્રસન્નતા સિવાય બીજું કઈ હતું જ નહીં. કોઈ ક્લેશ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ ગ્લાનિ નહીં, કોઈ આવેશ નહીં, કોઈ ધિકાર નહીં, માત્ર એક જ જાતનું વાતાવરણ. અને તે કહ્યું અતિ પ્રસન્ન, સર્વત્ર અતિ પ્રસન્નતા. કોઈને સહેજ પણ શારીરિક દુઃખ ન હતું, દૈહિક દૈવિક ભૌતિક તાપા રામ રાજ નહીં કાવ, કોઈને કોઈ જાતનો તાપ દુઃખ રોગ હતું જ નહીં. એટલે સર્વ સંપન્ન અને સર્વ સુખી રામ રાજની અંદર હતા.